માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 9, 10 અને 11 ત્રણ અધ્યાય. અને તેણે તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે અહીં ઉભા રહેનારામાંના કેટલા એક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલા મરણ પામશે જ નહીં. અને 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકુબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું અને તેના લુગડા ઉજળા બહુ જ સફેદ થયા એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી એવા સફેદ ન કરી શકે. અને એલિયા મૂસાની સંગાતે તેઓને દેખાયો ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પિત્તર ઉત્તર આપીને ઈસુને કહે છે, રાબી, અહીં રહેવું આપણે માટે સારું છે, તો અમે 3 માળવા માંડીએ, એક તારે વાસ્તે ને એક મૂસાને વાસ્તે ને એક એલિયાને વાસ્તે, કેમ કે શું બોલવું તે તેને સૂજ્યું નહીં, કેમ કે તેઓ બહુ બીજા હતા. અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. અને તત્કાળ 6 તરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને દીઠો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મુવેલામાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ એ વાત મનમાં રાખી અને મુવેલામાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે માએ માએ વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે પહેલા એલિયા આવવું જોઈએ. અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો, અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચ્છકાર પામવો. પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે અને તેના વિશે જે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું. અને તેઓએ શિષ્યની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીધા અને તરત જ તે બધા લોકો તેને જોઈ અને બહુ અચરતી પામ્યા ને દોડીને તેને સલામ કરી. અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શું વિવાદ કરો છો? અને લોકમાંથી એકે ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂંગો હાથમાં વળગેલો છે અને જ્યાં કંઈ તેને પકડે છે ત્યાં તેને પાડી નાખે છે અને તે ફીણ કાઢે છે અને દાંત પીસે છે અને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો, અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. અને તેની પાસે લાવ્યા અને એને જોઈને આત્માએ તરત જ તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. અને તેણે તેના મા બાપને પૂછ્યું કે એને આ થયા અને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું, બાળપણથી, અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે, પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે, વિશ્વાસ રાખવાને તો સર્વ શક્ય છે. અને તરત જ બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. પણ ઘણા લોકો દોડતા આવે છે એ જોઈને ઈશુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ અને ફરી તેમાં ના પેસ. અને ચીસ પાડીને તેને બહુ મળીને તે નીકળ્યો અને તે મુવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ ચાલીને તેને ઉફાળ્યો અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યો ત્યારે શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા. અને તેઓએ તેને કહ્યું અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા. અને કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો અને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે ને તેઓ તેને મારી નાખશે અને મારી નખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઉઠશે. અને તેઓ આ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીધા. અને કફરનહૂમમાં આવ્યા અને તેમાં ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શું વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માહે માહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો અને બારેને તેડીને તેઓને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા સૌનો સેવક થાય. અને તેણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું, જે કોઈ મારા નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે. 38મી કલમ, 9મો અધ્યાય અને 38મી કલમ. યોહાને તેને કહ્યું કે ઉપદેશક, અમે કોઈ એકને તારા નામે ભૂત કાઢતા દીઠો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું, તેને મના કરો માં, કેમ કે એવો કોઈ નથી જે મારા નામે ચમત્કાર કરે તે સહેજ મારી નિંદા કરી શકે, કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ક્રિષ્ના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પાસે તે પોતાનું ફળ નહીં ખોશે. અને જે નાના ઉપર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતા એ સારું છે કે તેની કોટે ઘંટીનું ફળ બંધાય ને તે સમુદ્રમાં ન થાય. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. અને બે હાથ છે તે નરકમાં ન હોલવાના અગ્નિમાં જવું તેના કરતા ટૂંકો થઈ અને જીવનમાં બેસવું એ તારા માટે સારું છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તેને બે પગ છતાં નરકાગ્નિમાં નખાવવું તેના કરતા લંગડો થઈને જીવનમાં બેસવું એ તારા માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તને બે આંખ છતાં નરકાગ્નિમાં નખાવવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હળવાતો નથી તેના કરતા કાણો થઈને દેવના રાજ્યમાં બેસવું એ તારા માટે સારું છે. કેમ કે અગ્નિથી હરેક સલોણું કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સરુણો કરાશે. મીઠું તો ખારું છે પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને સાથી ખારું કરશો. પોતાનામાં મીઠું રાખો, પોતામાં મીઠું રાખો ને માહે માહે સવા રાખો. 10મો અધ્યાય. અને ત્યાંથી ઉઠીને તે યર્દનને પેલે પાર યહૂદિયાની સીમમાં આવે છે અને ફરી ઘણા લોક આવીને તેની પાસે એકઠા થાય છે. અને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો અને પડોશીઓની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા તેને પૂછ્યું કે શું પુરુષે પોતાની સ્ત્રીને મૂકી દેવી ઉચિત છે. પણ તેઓને ઉત્તર આપ્યો કે મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી. અને તેઓએ તેને કહ્યું, પારગતિ લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી. પણ ઈસુએ તેઓને કહ્યું, તમારા હૃદયની કઠોરતાને કારણે મૂસાએ તમારે સારું એવી આજ્ઞા લખી. પણ ઉત્પત્તિના આરંભથી દેવે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યા. એ કારણથી માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની પત્નીને વળગીને રહેશે અને તેઓ બંને એક દેહ થશે, એ માટે કે તેઓ ત્યાર પછી બે નથી પણ એક છે. તો દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. અને ઘરમાં તેના શિષ્યોએ ફરી તે જ બાબત વિશે તેને પૂછ્યું અને તેઓને કહે છે, જે કોઈ પોતાની પત્નીને મૂકી દે છે ને બીજીને પરણે તે તેની વિરુદ્ધ છીનાળું કરે છે. અને જો પત્ની પોતાના પતિને મૂકી દે અને બીજાને પરણે તો તે છીનાળું કરે છે. અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તેઓને અડકે અને ઈસુ અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો. તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય એવા છે, હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં. અને તેણે તેઓને હાથમાં લીધા અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો અને તે બહાર નીકળી. 17મી કલમ. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો અને તેણે તેની આગળ કણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું. અને ઈસુએ તેને કહ્યું, તું મને ઉત્તમ કેમ કહે છે. એક એટલે દેવ દેવીના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ના કરવી, વ્યભિચાર ના કરવો, ચોરી ના કરવી, જુઠ્ઠી સાહેબી ના પૂરવી, ઠગાઈ ના કરવી, મા બાપનું સન્માન કરવું. અને તેણે કહ્યું કે ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યું છું. અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું ને તેણે કહ્યું, તું એક જ વાત બંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ અને દરિદ્રીઓને આપી દે, આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ. પછી એ વાતને લીધે તેનું મન ઉતરી ગયું, બહુ ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત્તિ ઘણી હતી. અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે, જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું અઘરું છે, અઘરું પડશે. અને તેઓની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે છોકરા, દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું અઘરું છે. દોલતવાન ને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને સોયના રાજ્ય સોયના નાકામાં થઈને જવું થયેલ છે. અને તેઓએ ઘણી અછતી પામીને માહે માહે કહ્યું, તો કોણ તારણ પામી શકે? ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, માણસોને તો એ અશક્ય છે, પણ દેવને નથી, કેમ કે દેવને સર્વ શક્ય છે. અને પિતર તેઓને કહેવા લાગ્યો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે. ઈસુએ તેને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જે કોઈને જે કોઈ મારા લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને બહેનોને કે માને કે બાપને કે છોકરાઓને કે ખેતરોને મૂકી દીધા હશે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાઓને તથા ખેતરોને સતાવણે સુદ્ધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. 32મી કલમ. અને યરૂશલેમ ભણી ચડતા તેઓ માર્ગમાં હતા અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો અને તેઓ અચંબો પામ્યા અને પાછળ ચાલનારા બીજા. અને તે ફરી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતાના પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો કે જુઓ આપણે યરૂશલેમ જઈએ છીએ અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને જેઓ તેના પર મરણદંડ ઠરાવશે ને તેને વિદેશીઓ મને સોંપશે અને તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર ફૂંકશે અને તેને કોરડા મારશે અને તેને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે. અને જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે માંગીએ તે તું અમારે વાસ્તે કરે. અને તેણે તેઓને કહ્યું, તમારી શી ઈચ્છા છે, હું તમારે વાસ્તે શું કરું? ત્યારે તેઓએ તેને કહ્યું કે તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને તારે એક તારે ડાબે હાથે બેસીએ એવું અમારા વાસ્તે કર. પણ ઈસુએ તેઓને કહ્યું, જે તમે જે માંગો છો તે તમે સમજતા નથી. હું પ્યાલો જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો? અને તેઓએ તેને કહ્યું કે અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું, જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા, પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે. અને બાકીના 10 એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે તેઓ તેમના પર તણી પણ કરે છે અને તેઓમાંના જે મોટા તેઓ પર અધિકાર ચલાવે છે, પણ તમારામાં એમ નથી. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને અને ગળાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. 46મી કલમ. અને તેઓ યરીકોમાં આવે છે અને યરીકોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બર્તિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની ઘોડે બેઠો હતો અને એ ઈસુ નાઝારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરે. અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે, પણ તેણે વસ્તી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરે. અને ઈસુએ ઉભા રહીને કહ્યું કે તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, તે તેને બોલાવે છે અને તે પોતાનું લુગડું નાખી લઈને ઉઠ્યો અને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું, હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું સ્વામી હું 100 થાઉં અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે 100 થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. 11મો અધ્યાય. અને તેઓ યરૂશલેમની નજીક જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે ને તેઓને કહે છે, સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પહેરશો કે તરત જ ગળેડાનો વછેરો જેના પર કોઈ માણસ સરી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો, પ્રભુને તેનો ખપ છે, એ તરત જ તે અહીં મોકલશે. તો ગયા અને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંના કેટલાયે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાં ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું, ઓસાના પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં ઓસાના. અને ઈસુ યરૂશલેમ જઈને મંદિરમાં ગયો અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુધા નીકળીને તે બેથનિયામાં ગયો. અને બીજે દિવસે તેઓ બેથનિયામાંથી નીકળીને આવતા પછી તે ભૂખ્યો થયો અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને આગેથી જોઈને તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું, હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને તેના શિષ્યોએ તે સાંભળ્યું અને તેઓ યરૂશલેમ આવે છે અને તે મંદિરમાં બેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યો અને નાણાવટીઓને બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંડા વાળ્યા અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહીં. અને તેઓને બોધ કરતા તેણે કહ્યું, શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાઓનું ઘર કહેવાશે? પણ તમે તો લૂંટારાઓનું કોતર થયું છે. અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું ને તેનો નાશ શી રીતે કરવો તે વિશે શોધ કરી ને તેઓ તેનાથી પીડા, કારણ કે સર્વ લોક તેના ઉપદેશથી અચરથી પામતા. અને દર સાંજે તે શહેર બહાર જતો અને તેઓ સર્વ અંજીરીની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ અને પિત્તર સંભાળીને તેને કહે છે કે સ્વામી, જો જે અંજીરીને તે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે. અને ઈસુ તેઓને કહે છે કે તે ઉપર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં નંખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તેને વાસે થશે. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માગો છો તે હવે પામ્યા છે એવો વિશ્વાસ તમે રાખો તો તે તમને મળશે. અને જ્યારે તમે ઉભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારો અપરાધો માફ કરે. પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ નહીં કરે. અને ફરી તેઓ 27મી કલમ, 11મો અધ્યાય અને 27મી કલમ. અને ફરી તેઓ યરૂશલેમમાં આવે છે અને તે મંદિરમાં ફરતો હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેની પાસે આવીને તેને કહ્યું કે તું કયા અધિકારથી આ કામો કરે છે અથવા આ કામો કરવાનો તને કોણે અધિકાર આપ્યો? અને ઈસુ તેઓને કહ્યું, હું એક વાત તમને પૂછીશ અને તેનો તમે મને જવાબ દો, તો હું કયા કારણથી આ કામો કરું છું તે હું તમને કહીશ. યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસ હતી? અને મને જવાબ દો. અને તેઓએ માહે માહે વિચાર કરીને કહ્યું, જો કહીએ કે આકાશથી, તો તે તેઓને કહેશે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહીં કર્યો? પણ જો કહીએ કે માણસથી, તો તેઓ લોકથી બીજા, કેમ કે બધા લોક યોહાનને નિશ્ચય પ્રબોધક માનતા હતા. અને તેઓ ઉત્તર આપીને ઈસુને કહે છે કે અમે જાણતા નથી. અને ઈસુ તેઓને કહે છે કે હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી. પ્રભુ એના વચનો પર આશીર્વાદ આપે, સમજવાને શક્તિ આપે અને તેને અનુસરવાને શક્તિ આપે, એવું આપણા આત્મામાં માંગીએ છીએ. આમેન.
બારમો અધ્યાય ઓલિવર છે,
માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય. અને તે તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષવાડી રોપી ને તેની આસપાસ વાડ કરી ને દ્રાક્ષાકુંડ ખોદ્યો ને બુરજ બાંધ્યો ને ખેડૂતોને તે ઇજારે આપીને પરદેશ ગયો. અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષવાડીના ફળમાંથી કંઈ લે, પણ તેઓએ તેને પકડીને માર્યો ને ખાલી હાથે પાછો મોકલ્યો. અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો. અને તેણે બીજો મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. અને બીજા ઘણા મોકલ્યા અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યા. હવે એક બાકી હતો જે તેનો વાળો દીકરો હતો, એને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. પણ તે ખેડૂતોએ માહે માહે કહ્યું કે એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ તો વારસો આપણો થશે. અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો ને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. એ માટે દ્રાક્ષાવાડીનો ધણી શું કરશે? તે આવશે ને એ ખેડૂતોનો નાશ કરશે ને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. શું તમે આ લેખ નથી વાંચ્યો કે જે પત્રનો નકાર બાંધનારાઓએ કર્યો તે જ ખૂણાનો મુખ્ય પત્થર થયો છે? તે પ્રભુથી થયું ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. અને તેઓએ તેને પકડવાની શોધ કરી, પણ તેઓ લોકથી બીધા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર દ્રષ્ટાંત કર્યું છે. અને તેઓ તેને મૂકીને ચાલ્યા ગયા. અને તેઓ તેની પાસે કેટલાક ફરોશોને તથા હેરોદને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે. અને તેઓ આવીને તેને કહે છે કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું ખરો છે ને કોઈની દરકાર કરતો નથી, કેમ કે માણસોનું મોં તું રાખતો નથી, પણ સત્યતાથી દેવનો માર્ગ શીખવે છે. કાયસરને કર આપવો ઉચિત છે, આપીએ કે ન આપીએ? પણ તેણે તેઓનો ઢંગ જાણીને તેઓને કહ્યું કે તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દિનાર મારી પાસે લાવો કે હું જોઉં. અને તેઓ લાવ્યા અને તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? અને તેઓએ તેને કહ્યું કે કાયસરના. અને ઈસુએ ઉત્તર આપીને તેઓને કહ્યું કે જે કાયસરના છે તે કાયસરને, ને જે દેવના છે તે દેવને ભરી આપો. અને તેઓ તેનાથી ઘણો અચંબો પામ્યા. અને સાધુ કયો કહે છે કે પુનરુત્થાન નથી. તેઓ તેની પાસે આવે છે અને તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું કે જો કોઈનો ભાઈ લચ્છરવો મરીને વહુને મૂકે તો તેનો ભાઈ તેની વહુને લે અને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. હવે 7 ભાઈઓ હતા અને પહેલો વહુ પરણીને સંતાન વિના મરી ગયો, પછી બીજાએ તેને લીધી ને તે મરી ગયો ને તે પણ સંતાન મૂકી ગયો નહીં, અને એ પ્રમાણે ત્રીજાએ પણ, અને 7 સંતાન વગર મરી ગયા. છેવટે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાન માટે તેઓ માને કોની વહુ થશે? કેમ કે 7ની તે વહુ થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે તમે ધર્મ લખો તથા દેવનો પરાક્રમ જાણતા નથી? કેમ કે મુએલામાંથી ઉઠનારા પરણતા પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતોના જેવો હોય છે. પણ મોરેલા લોક પાછા ઉઠે છે એ સંબંધે શું તમે મૂસાના પુસ્તકમાં જારી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે દેવે તેને એમ કહ્યું કે હું ઇબ્રાહીમનો દેવ છું તથા ઇસાકનો દેવ તથા યાકુબનો દેવ છું, તે મોરેલાનો દેવ નથી પણ જીવતાઓનો દેવ છે, તમે મોટી ભૂલ કરો છો. અને શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી ને તેણે તેઓનો સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેણે પૂછ્યું કે સૌ આજ્ઞાઓમાં પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે પહેલી એ છે કે ઓ ઇસ્રાયલ સાંભળ, પ્રભુ આપણો એક દેવ છે, પ્રભુ આપણો દેવ એ પ્રભુ એક જ છે, અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરો સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર. અને બીજી એ છે કે જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર, તેઓ કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી. અને શાસ્ત્રીએ તેને કહ્યું કે ખરેખર ઉપદેશકને ઠીક કહ્યું છે કે તે એક જ છે અને એ વિના બીજો કોઈ નથી, અને પૂરા હૃદયથી તથા પૂરી સમજણથી તથા પૂરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી તથા પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી એ સર્વ સકળ હન્યાત્મક તથા યજ્ઞ કરતા અધિક છે. અને તેણે ડાપણ જે ઉત્તર આપ્યો છે જેને ઈશ્વરે તેને કહ્યું કે તું દેવના રાજ્યથી વેગળો નથી. અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિંમત ન ધરી. અને મંદિરમાં બોધ કરતા ઈશ્વરે ઉત્તર આપીને કહ્યું, શાસ્ત્રીઓ કેમ કે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પારાયણ કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ પોતે તેનો પ્રભુ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે છે? અને બધા લોકો ખુશીથી તેનું સાંભળ્યું. અને તેના બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચૌટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે, તેઓ વિધવાના ઘર ખાઈ જાય છે ને ઢોંગ કરીને લાવી પ્રાર્થનાઓ કરે છે, તેઓને વિશેષ સજા મળશે. અને તેના ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું. અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા, અને એક દરિદ્રી વિધવાએ આવીને બે જમણી એટલે એક અધેલો નાખ્યો. અને તેના પોતાના શિષ્યને પાસે બોલાવીને તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે, કેમ કે તે સગળાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું પણ એને પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.